આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
તમને બરફીલી જગ્યા કે સ્નો ગમે છે? તમે ક્યારે સ્નો જોયો છે? તમે ક્યારે ટોબોગનિંગ માટે, સ્કીંગ માટે કે સ્નોબોલ ફાઇટ માટે, અથવા પહેલીવાર બરફના વરસાદ જોવાનું સપનું જોતા હો, તો ઓસ્ટ્રેલિયાના સ્નોફિલ્ડ્સ તમને એક જાદુઈ અનુભવ કરાવશે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનના આ એપિસોડમાં બરફીલી જગ્યાએ સફર કરવાના આયોજન માટે શું જાણવું જરૂરી છે, શું લઈ જવું જરૂરી છે, ક્યાં જવું જોઈએ, ગરમ, સલામત અને સાહસ માટે કેવી રીતે તૈયાર થવું જોઈએ તે બધું જણાવીશું.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયા આમ તો દરિયા કિનારા અને ઉનાળાની રજાઓ માટે પ્રખ્યાત છે, ત્યારે ઓસ્ટ્રેલિયામાં કેટલાક અદ્ભુત બરફીલા સ્થળો છે જે શિયાળામાં જીવંત બને છે અને લોકોને આકર્ષે છે. તો ઓસ્ટ્રેલિયામાં તમને બરફ એટલે કે સ્નો ક્યાં જોવા મળશે? ઓસ્ટ્રેલિયાના મુખ્ય સ્નોના સ્થળો ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા અને તાઝમેનિયા છે, જે દરેક અદ્ભુત આલ્પાલાઇન લેન્ડસ્કેપ અને બરફનો આનંદ માણવાની ઘણી બધી રીતો પ્રદાન કરે છે. સ્કી રિસોર્ટથી લઈને રાષ્ટ્રીય ઉદ્યાનો સુધી આ પ્રદેશોમાં દરેક બરફપ્રેમી માટે કંઈક છે. કેટલાક સૌથી લોકપ્રિય રિસોર્ટમાં પેરિશર, NSWમાં થ્રેડબો, વિક્ટોરિયામાં માઉન્ટ બુલર અને ફોલ્સ ક્રીકનો સમાવેશ થાય છે. દરેક પર્વતનું પોતાનું આગવું આકર્ષણ છે, જેમાં કદ, ભૂપ્રદેશ અને તેઓ જે પ્રકારનો અનુભવ આપે છે તેમાં તફાવત છે. શિખાઉ માણસો માટે પણ અનુકૂળ ઢોળાવથી લઈને વધુ પડકારજનક દોડ અને જીવંત ગામડાના વાતાવરણ સુધી બધું જ અહીં જોવા મળે છે. ઓલિવિયર કાપિતાના કોસ સ્નોઈ માઉન્ટેન્સ NSWના પ્રવાસ નિર્દેશક છે. તેઓ નિર્દેશ કરે છે કે જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રતિષ્ઠિત દરિયા કિનારાના પ્રદેશો ધરાવતા ટાપુ રાષ્ટ્ર તરીકે જાણીતું છે, ત્યારે તેના બરફથી ઢંકાયેલા પર્વતો ઓસ્ટ્રેલિયન આલ્પ્સ વૈશ્વિક ધોરણો દ્વારા પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવે છે. ઓલિવિયર સમજાવતા કહે છે કે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કોઝિયુસ્કો માત્ર 2,200 મીટર ઊંચાઈ ધરાવે છે. બહુ ઊંચું નથી, પરંતુ અનોખી રીતે આપણે એક એવો દેશ છીએ જે 4-5 મોટા બરફના વિસ્તારો છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે કોઝિયુસ્કો રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેમાં થ્રેડબ્રો અને પેરિશર બંને અસ્તિત્વમાં છે.
Mount Kosciuszko, Australia's tallest point, is just 2,200 metres. So not very tall. But uniquely, we are a country that has 4-5 great snow areas. We know that we have Kosciuszko National Park, in which Thredbo and Perisher both exist in. A little bit less known, we also have within the same park Selwyn. And then on the other side of the New South Wales, Victoria, we've got Mount Buller. So we're unique in the world in the sense that we have snow at a moderate altitude that allows for great snow play, good skiing.
જો તમે ન્યૂ સાઉથ વેલ્સમાં સ્નોઈ માઉન્ટેનની સફરનું આયોજન કરી રહ્યા હોવ, તો તમે ક્યાં રહેવાનું પસંદ કરો છો તે મોટાભાગે તમારી યોજના ઉપર આધાર રાખે છે. ખાસ કરીને તમે સ્કીંગ કરવા માટે અથવા તો સ્કીંગ શીખવા માટે ઉત્સુક છો, તો કેટલીક રહેવાની જગ્યાઓ સરળ સુવિધાઓ માટે ઢોળાવ પર સ્થિત છે, જ્યારે અન્ય નજીકના શહેરોમાં છે જે વધુ સસ્તા અથવા પરિવાર મૈત્રીપૂર્ણ વિકલ્પો પ્રદાન કરે છે. ઓલિવિયર કહે છે કે સ્કીની સિઝન જૂનના પહેલા અઠવાડિયામાં શરૂ થાય છે અને ઓક્ટોબરની શરૂઆતમાં લોંગ વીકેન્ડના અંતે સમાપ્ત થાય છે. તેથી આ બે લોંગ વીકેન્ડની વચ્ચે છે, પરંતુ મને લાગે છે કે સારો બરફ જુલાઈ અને ઓગસ્ટમાં પડે છે.
The ski season starts on the first week of June and ends on the beginning of October at the long weekend, so between the two long weekends. But I feel that the best snow is to be had in July and in August. Perisher is the largest of the resorts with much larger terrain. This is much harder to ski Perisher in one day, whereas Thredbo, arguably, you could do the whole thing in one day.
Olivier સૂચવે છે કે જો તમે ત્યાં સ્કીંગ કરવાનું અથવા તો સ્કીંગ શીખવાનું આયોજન ન કરી રહ્યા હોવ, તો સેલ્વિન કે જે બરફનો અનુભવ કરવા અને અન્ય ઓછી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. ઓલિવિયર વધુમાં કહે છે કે સેલ્વિનમાં એક સરસ ટોબોંગનિંગ પાર્ક છે. પેરિશર અને થ્રેડબ્રો ટોબોંગનિંગની મંજૂરી આપતા નથી. જો તમે અહીં બરફનો અનુભવ કરવા આવી રહ્યા છો તો ચોક્કસપણે પેરિશર અને થ્રેડબ્રો બરફમાં રમવા માટે ઉત્તમ જગ્યા છે.
Selwyn has a great tobogganing park. Perisher and Threadboat don't allow tobogganing. So if you're coming here to experience the snow, then certainly Perisher and Threadboat are great to turn up and play in the snow. Threadboat is probably going to be your pick if you want to take a gondola ride to the top of the mountain, play in the snow and then come back down again.
જો તમે સ્નોની સફર માટે વિક્ટોરિયા જઈ રહ્યા છો તો તમે આલ્પલાઇન શાયર વિસ્તારનો વિચાર કરી શકો છો. તે મનોહર નગરોનું ઘર છે અને લોકપ્રિય સ્કી રિસોર્ટની સુવિધા પણ પ્રદાન કરે છે. જેમ કે આલ્પાઇન શાયરના મેયર કાઉન્સિલર સારા નિકોલસે નિર્દેશ કર્યો છે કે આ પ્રદેશ ગ્રેટ ડિવાઇડિંગ રેન્જની તળેટીમાં છે, જે વિક્ટોરિયામાંથી પસાર થાય છે. સારા કેટલાક વિક્ટોરિયન સ્નો સ્થળો દર્શાવતા કહે છે કે બે ખૂબ મોટા સ્કી રિસોર્ટ છે, તે માઉન્ટ ઓથોર્ન અને ફોલ્સ ક્રિક છે. અને ડિનર પ્લેનમાં કેટલીક સ્કી લિફ્ટ પણ છે અને તે નવા લોકો અને ટોબોગનિંગ માટે ખરેખર સારી જગ્યા છે.
Two are quite major ski resorts, that's Mount Hotham and Falls Creek. And Dinner Plain also has some ski lifts and is a really good place for beginners and for tobogganing. And Mount Buffalo is another place where people can drive into the snow and immerse themselves in that wonderful scenery.
Mount Buller Victoriana સૌથી લોકપ્રિય બરફ સ્થળોમાંનું એક છે, જે તમામ સ્તરના સ્કી કરનારાઓ અને સ્નોબોર્ડ્સ માટે આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે. વિઝિટ વિક્ટોરિયા અનુસાર તે શીખી રહેલા માણસો માટે મધ્ય અને અદ્યતન ભૂપ્રદેશનું સંતુલિત મિશ્રણ પ્રદાન કરે છે, સાથે સાથે સારી રીતે વિકસિત ગામ અને પર્વત પર અનુકૂળ સુવિધાઓ પણ આપે છે, જે તેને બરફ પ્રેમીઓ માટે એક સરસ સર્વાંગી વિકલ્પ બનાવે છે. ઓલિવિયર કહે છે કે તે મુખ્યત્વે મેલબર્નથી આવતા મુલાકાતીઓ માટે અનુકૂળ છે. વિક્ટોરિયન બાજુના બુલર પર બરફથી રમવા માટે પણ સારા વિકલ્પો છે, તેથી જો તમે વિક્ટોરિયાથી આવો છો તો કદાચ તે તમારું ગંતવ્ય સ્થાન હોઈ શકે છે, કારણ કે તે ચોક્કસપણે સૌથી નજીકનું સ્થળ છે.
There's great choices on the Buller on the Victorian side. You also have a snow play, so probably your destination if you come from Victoria, because it's certainly the closest place. If you go from Sydney or Brisbane, then it's Perisher and Threadbow.
તમારી સ્નોની સફર પર તમે શું કરવા માંગો છો તેનો સ્પષ્ટ ખ્યાલ રાખવાથી તમને કેટલો સમય રોકાવાનું છે તે નક્કી કરવામાં પણ મદદ મળશે. પછી ભલે વીકેન્ડમાં જલ્દી જવું હોય કે પછી લાંબુ સાહસ કરવું હોય તો પણ તે મદદ કરશે. સારા કહે છે કે કેટલાક લોકો દિવસભરની મુલાકાત માટે જ આવતા હોય છે અને ખૂબ મજા માણે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે સ્કીંગ કરતા નથી. વધુમાં સારા કહે છે કે તેઓ નિયુક્ત ટોબોંગનિંગ વિસ્તારમાં થોડી ટોબોંગનિંગ કરી શકે છે, થોડા સ્નોબોલ અને તેઓ થોડું મધ્યાહન ભોજન લઈને મજા કરતા હોય છે, તેથી તે પ્રકારના અનુભવ માટે એક દિવસ પૂરતો છે.
They might have a bit of a toboggan in the designated toboggan areas, throw some snowballs and they have some lunch and they have a lot of fun. So a day is enough for that sort of experience. But if you actually want to learn how to slide around in the snow and control some skis, then it's probably at least 5 days midweek. And then by the end of those 5 days, you can most likely you can get down one of the beginner slopes comfortably.
Tasmania par parivaro mate snow no uttam anubhav aape chhe. ટ્યુરિઝમ ટાઝમેનિયા ખાતે સહાયક તાલીમ અને ઇવેન્ટ્સ મેનેજર સેન્ડ્રા બ્રેડી કહે છે કે માઉન્ટ વેલિંગ્ટન પરિવારોને બરફમાં સારી યાદો બનાવવા માટે ખૂબ જ સારું છે. તેઓ કહે છે કે ત્યાં સ્કીંગ, ટોબોંગનિંગ વગેરેની કોઈ સુવિધાઓ નથી, પરંતુ તે જગ્યા છે કે જ્યાં અમે બધા અમારા પરિવાર સાથે બહાર જઈએ છીએ અને સ્નોમેન બનાવીએ છીએ.
There's no facilities there in terms of skiing, tobogganing, etc., but it's where we all get out with our families and we build snowmen and have some snow fights and just generally snow angels, that kind of snow play fun that you can experience. And that's something certainly that can be done in Hobart. So just 20 minutes from the CBD, which is amazing.
Tasmania નો અન્ય વિસ્તારો કે જ્યાં તમે બરફનો અનુભવ કરી શકો છો તે હોબાર્ટથી માત્ર 90 મિનિટના અંતરે છે. માઉન્ટ ફિલ્ડ નેશનલ પાર્ક ક્રોસ કન્ટ્રી સ્કીંગ માટે ઘણી તકો પ્રદાન કરે છે, જો કે આ સામાન્ય રીતે સ્કી ક્લબમાં થાય છે. તાઝમેનિયાના મુલાકાતીઓ માટે સાન્ડ્રા બેન લોમોન નેશનલ પાર્કને સ્કીંગ માટે ટોચના સ્થળ તરીકે પ્રકાશિત કરે છે. સાન્ડ્રા કહે છે કે ઉત્તરમાં બરફનો અનુભવ કરવા માટે બેન લોમોન નેશનલ પાર્ક લોન્સેન્સ્ટનથી સરળ ડ્રાઈવ છે, પરંતુ શિયાળા દરમિયાન અમારી પાસે ખરેખર બેન લોમોનની ટોચ પર જવા માટે શટલ સેવાઓ છે, કે જ્યાં ખરેખર એક સ્કી રિસોર્ટ છે. અમે ભલામણ કરીએ છીએ કે તમે શટલ સેવાનો ઉપયોગ કરો, કારણ કે ત્યાંના રસ્તાઓ ઉપર ખૂબ પવન ફૂંકાય છે, જેને જેકબ્સ લેડર કહેવામાં આવે છે.
To experience snow in the north, Ben Lomond National Park is an easy drive from Launceston. But during winter, we actually have shuttle services to access the top of Ben Lomond where there is actually a ski resort. We do recommend that you take the shuttle services because the road there is really quite windy. It's called Jacob's Ladder and it's a series of switchbacks. And from the beginning of June, you do need to have snow chains in your car for that section.
આ ત્રણ રાજ્યોમાં બર્ફીલા પર્વતો અને વિસ્તારોની મુલાકાત લેતી વખતે યોગ્ય સલામતી ગિયર અને સાધનોનું આયોજન અને ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ઓલિવિયર સમજાવે છે કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ચેન લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, અને જો તમારી પાસે ફોર વ્હીલ ડ્રાઈવ વગરની અથવા તો ઓલ વ્હીલ ડ્રાઈવ વગરની સામાન્ય સેડાન હોય તો તમારે તમારા ડ્રાઈવ વ્હીલ્સ પર ચેન લગાડવાની જરૂર છે, અને મોટાભાગની કાર માટે તે નાની કાર માટે આગળના વ્હીલ પર અને મોટી કાર માટે પાછળના વ્હીલ પર હોય છે.
National parks makes it compulsory to take chains, and if you have an ordinary sedan without four-wheel drive or without all-wheel drive, then you need to put chains on your drive wheels. And for most cars, it's at the front wheel for a small car and the back wheels for a larger car. And certainly if you've never driven in the snow and you've got an all-wheel drive or a four-wheel drive, I would still recommend using chains.
બરફવાળા વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે તમારી કાર માટે સ્નો ચેઇનની જરૂર પડશે કે નહીં તે તપાસવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તમારી સફરને સુરક્ષિત અને સરળ રાખવા માટે હંમેશા રસ્તાના ચિહ્નો અને હવામાન ચેતવણીઓ ઉપર ધ્યાન આપો, અને સ્નોમાં તમારા સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે ગરમ કપડાં, મોજા અને સ્નો બૂટ પેક કરવાનું ભૂલશો નહીં. ઓલિવિયર ફરીથી કહે છે કે ખાતરી કરો કે તમારી પાસે ખાસ સ્નોના કપડાં હોય અને તે સ્તરમાં હોય, તેથી ફક્ત એક પફર જેકેટ પહેરવાને બદલે સ્નો કપડામાં સારો અંડરલેયર, બેઝ લેયર, કદાચ સિંગલ ટોપ લેયર, ટોપ લે મિડલ બે, ટોપ લેયર મિડલ બે, શર્ટ અને પછી ટોપ લેયર વોટરપ્રૂફ અથવા ફેધર ડાઉન જેકેટ હોવો જોઈએ. ખાતરી કરો કે તમારી પાસે માથાની ટોપી, હાથના મોજા અને સારા શૂઝ હોય.
Make sure you do have specialized snow clothing, and that usually means layers. So rather than just having one puffer jacket on, snow clothing is having a good underlayer, a base layer, perhaps a singlet, a shirt, and then a top layer would be a waterproof or a feather down jacket. Make sure you have a beanie and gloves, good shoes.
સ્નોની સફર મોંઘી થઈ શકે છે, જેમાં રહેવાની સુવિધા, પાર્ક એન્ટ્રી ફી, લિફ્ટ પાસ, ખોરાક, બરફના કપડાં અને કાર ચેઇનનો પણ ખર્ચ વધી જાય છે. પરંતુ તમે આલ્પાઇન વિસ્તારોમાં ઊંચા ભાવ ટાળવા માટે સ્નો ગિયર ખરીદવા અને તમારા પોતાના ખોરાક અને નાસ્તા લાવવાને બદલે તેને ભાડે લઈને તમારા બજેટને નિયંત્રિત કરી શકો છો.
So certainly research pays a lot. For a budget conscious family, perhaps bring your own lunch, and certainly keep it in your car as you drive up, and then take a bit of a break and enjoy your lunch looking at the snow rather than from a fancy bistro or restaurant.
વિશેષમાં પહેલા સ્નોફ્લેકથી લઈને હોટ ચોકલેટના છેલ્લા ઘૂંટ સુધી બરફની સફર અવિસ્મરણીય યાદો બનાવે છે, ખાસ કરીને જો તમે પહેલી વાર જતા હોવ તો. મારમ ઇસ્માઇલ દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.